મને એક હરિભક્ત આવ્યા અને મને એની દીકરીના લગ્ન હતા અને મને કે અમારા લગ્નની અંદર ગરબા ગાવાના છે. અને ગરબા એટલે પેલા ગરબા આપણે સામાન્ય નહીં પાછા, એમાં બધું નાચવાનું બધું આવે. તો કહે છે કે મને ગમતું નથી, પણ હવે અમારા ઘરમાંથી બધા કહે છે કે આપણે ત્યાં પહેલો જ પ્રસંગ છે અને આ તો કરવું પડે. તો મેં કાગળ લખી આપ્યો. મેં કહ્યું એવું કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે શું થયું મને ખબર નથી, પછી જવાબ નથી આવ્યો. પણ આ કરવા માટે આવ્યા જ. તો જો તમે સત્સંગી હો ને તો થોડુંક તો તમારે સાવધાન રહેવું જ પડે. લંડનમાં પેલો હરીશ છે આઈકેનો, એના લગ્ન હતા. એના લગ્ન હતા ત્યારે એના સસરા તરફથી કંઈક આ બધું લગ્નની અંદર તેમાં કંઈક પેલું પીવાનું ગોઠવ્યું છે અને એને ખબર પડી. એણે એના સસરાને કહી દીધું કે જુઓ તમે આ લગ્ન ગોઠવ્યું છે પણ આ તમે કર્યું છે એ મને માન્ય નથી, અને જો તમારે કરવું હોય તો અત્યારથી આપણે છૂટા થયા, હજુ લગ્નની વાર છે. એણે કહી દીધું, બોલી અને બંધ કરાવી દીધું. તો કેટલીક બાબતોમાં તમારે બોલ્ડ રહેવું પડે, શબ્દોમાં બહુ કડક ન થાવ પણ અંદરથી કડક થવું પડે, નહીં તો આ ધર્મ રહેવો નથી. તમારે તો એકવાર દારૂ પેઠો ને બીજું પેઠશે ત્રીજું પેઠશે તો ક્યાં જઈને ઊભા રહીશું આપણે. તો આ બધું સાવધાન રહેવાનું છે દરેકે, એટલે આ જાણવું પડે. આનું જોર કેટલું છે એ સમજવું પડે, એટલા માટે આ શિબિર છે. ઊંડા ઉતરવાનું છે, પોતાનો તપાસ કરવાનો છે, મહારાજનો સિદ્ધાંત સમજવાનો છે, અને આ બધું સતત જાગ્રત રહીએ ને ત્યારે આ કામ થાય. અને તો પેલું સુખ આવે, પછી ભગવાનનું સુખ તો આવે, નહીં તો આ ના આવે. તો દરેકે સાવધાન રહી પોતાનું ધ્યાન રાખવું, પોતાના બાળકોનું ધ્યાન રાખવું. તમારા છોકરાઓ શું કરે છે? નાના હોય તો બરાબર છે, અરે નાના હોય તો એ બરાબર નથી. તમને ખબર હશે કેટલાકને નહીં હોય. મારી પાસે એવા રિપોર્ટ આવ્યા છે, હું તમને સભામાં વાત કરી શકતો નથી પણ એમાં મારી પાસે રિપોર્ટ છે. દેશના અને પરદેશના બે છે અને મા બાપને ખબર નથી, કેટલાકને હોય છે. એટલું બધું ચાલે છે, એ મગજ ક્યાં જાય? તમારે તમને એમ કે શિબિરમાં બાળક આવ્યો છે, અહીં મંડળમાં આવ્યો છે, અહીં સભામાં આવ્યો છે, અહીં પૂજા કરે છે. ભાઈ પૂજા કરે છે તો મારા ફેરવી એટલે પૂજા ન હોય, શિબિરમાં આવે એટલે શિબિરમાં આવું જોયું. ઠીક છે, થોડો વખત બેસે છે પણ ક્યાં એનું મન ફરે છે? લ અહીંથી જેવી શિબિર પૂરી થાય અને આ છોકરાઓ શું કરે છે એનો સર્વે કરવો જોઈએ. કે ઘેર જઈને ટેલિવિઝન ખોલે છે, ખોલે ખોલે શું કરો? આ બધું ચાલે છે તો એનું ઊંડા ઉતરવું પડે. જો એકલા સંતો મહેનત કરશે એટલે કામ નહીં થાય, તમારે બધાએ જાગૃત રહેવું પડશે. પણ જાગૃતિ તમારામાં નથી. તમને એકદમ બધાની વાત કરું છું. આબુમાં આપણે છાત્રાલય કર્યું છે, હવે ત્યાં કનુભાઈ હતા અને પેલા અત્યારે શ્યામ રાવલ ધૂણી દખાઈને ત્યાં આગળ બેઠા છે. હવે એ છોકરાઓ સારા થાય એને માટે એટલી મહેનત કરે છે. પહેલાં તો સંતો ત્યાં રહેતા હતા અને અત્યારે સંતો રહેતા નથી તો એ વર્ષમાં 20 વખત તો સંતો ત્યાં જતા હશે, ત્યાં મહેનત કરતા હશે. હું દર વર્ષે એકવાર જઉં છું, 2-3 દિવસ રહું છું. પ્રમુખ સ્વામી મહારાજ બે વર્ષે એકવાર જઈ આવે છે, મહંત સ્વામી જઈ આવે છે, ઈશ્વરચરણ સ્વામી 3 મહિને એકવાર જઈ આવે છે. આટલી બધી મહેનત સંતો કરે છે, આ બધો ખર્ચો કરે છે, આ બધું કરે છે. તો મા બાપને લખીએ કે ભાઈ તમારા છોકરાઓને આટલા મુદ્દા ઉપર ધ્યાન રાખજો. જનરલ કેટલું લખીએ અને કેટલું સ્પેસિફિક લખીએ કે આ છોકરાનું આ ધ્યાન રાખજો. હવે 3 મહિના લોકોને સરંગ વેકેશન પડે છે, તેની પ્રથા એવી છે. તો 3 મહિનાનો રિપોર્ટ લઈએ તો 90% ઓફ ધ પેરેન્ટ્સ કશું જ ફોલો નથી કરતા, સત્સંગી જ છે. હવે છોકરો કઈ રીતે સુધરે? અહીંયા આગળ 9 મહિના મહેનત કરી અને છોકરો ઘેર ગયો. હવે ઘેર જઈને મા બાપની સાથે ટેલિવિઝન જુએ. હવે 3 મહિના ટેલિવિઝન જોઈને પછી આવે, પછી અહીં છાત્રાલયમાં તો ફરી શરૂઆત કરવાની. બધો કચરો ભર્યો છે એ ભરીને કાઢો, તાર 9 અંદર ના ખાય. એટલે એ છોકરાને શું ઘડતર થાય? હવે પછી સાતમાં પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું કે પાસ થઈ ગયો એટલે ખુશ થઈ ગયા. પણ શું પકડી, તમારી પરીક્ષામાં રિઝલ્ટ આવીને પાસ થઈ ગયા એટલે જીવન થઈ ગયું એમ માનો છો? હવે પાસ થયેલા ક્યાં ઉડી જાય છે? જીવનની અંદરથી તમારી પરીક્ષા એટલી કામ નથી લાગતી. બરોડા યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી SSC હાયર સેકન્ડરીમાં આખા બોર્ડમાં પહેલો નંબર આવ્યો, ગોલ્ડ મેડલિસ્ટ. ફર્સ્ટ MBBSમાં ગોલ્ડ મેડલ, સેકન્ડ MBBSમાં ગોલ્ડ મેડલ અને ફાઇનલ MBBSમાં એનો 3rd નંબર આવ્યો, ફર્સ્ટ ના આવ્યો. હી કમિટેડ સુઇસાઇડ, ફેલ્યોર સહન ના કરી શક્યો. તો કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, તો એ બધા પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવાના છે અને એનો એક અને એક માત્ર માર્ગ હોય તો એ છે ભગવાન. તમે એવ વિદિત્વા અતિમૃત્યુ મેતી નાન્ય પંથ વિદતે એનાય. દુનિયાની કોઈ નોલેજ અને કોઈ તાકાત, કોઈ વ્યવસ્થા એવી નથી કે આ રીતે જીવન બનાવી શકે. એક ભગવાન સિવાય કોઈ માર્ગ નથી. ભગવાનમાં જોડાવ, આ વાત બધા કરે છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, ભગવાનમાં જોડાવા સિવાય છૂટકો નથી. તો આપણે જોડાવવું પડે, પહેલું અમારે જોડાવવું પડે, પછી આ બધાએ જોડાવવું પડે, અને પછી તમારે જોડાયા પછી તમારા બાળકોને ધીરે ધીરે જોડવા પડે, નહીં તો તમારે પ્રોબ્લેમનો અંત નથી. યાદ રાખજો આ બધું. એમ કે શિબિર એટલે પતી ગયું એવું નથી, તમારી ઊંઘ ઉડી જશે. બધા જાગતા રહેજો. અત્યારે તમે મારો છોકરો બરાબર છે, કાલે બરાબર નહીં હોય, એટલે સાવધાન રહેવું પડે. તમારે એને સમજ આપવી પડે, પણ એ સમજ આપતા પહેલાં તમારું જીવન બદલતા રહેવું પડે, તમારે સંતોના સમાગમમાં રહેવું પડે. ઘણું બધું આપણે કરવાનું છે, એનું બેઝ આ છે. આપણું ધ્યેય સ્પષ્ટ કરીશું ને અને વર્તીશું પછી. કંઈ બોલવાથી કંઈ ધ્યેય સ્પષ્ટ થઈ જતું નથી. હું એક બોલી ગયો કે અક્ષરરૂપ થવું, પણ અક્ષરરૂપ થવું એટલે શું? પછી કેવી રીતે થવાય? પછી હું થયો કે ના થયો? પછી એનો હું પ્રયત્ન કરતો હોઉં ત્યારે મને આગળની વાત સમજાય, નહીં તો બોલી ગયા, કંઈ સમજણ પડતી નથી. પણ એ કરવાનું છે, અને આ આપણે કરીશું, અને આપણાથી થઈ શકે એવું છે. અને બીજી વાત, ઘણા માણસો છે એવું જાણે છે કે જીવનનું ધ્યેય ભગવાન છે. એવા કેટલાક માણસોના યોગમાં હું આવ્યો છું, બહુ ક્લિયર પિક્ચર છે, પણ એને આવા સત્પુરુષની ખબર નથી. પાછી એને એ ખબર છે, મને એક ભાઈ મળ્યા હતા, એને બહુ ક્લિયર ખબર છે કે ભગવાન જ પામવાના છે, અને આખું જીવન બનાવ્યું છે. કાલે મેં સવારે જ વાત કરી હતી, આજે સવારે જ વાત કરી હતી. એ માણસ 3 કલાક ધ્યાન કરે છે એક સિટિંગમાં, અને સ્થિર બેસે છે, હાલતો નથી. કોઈ દાડો એણે સિનેમા જોઈ નથી, કોઈ દાડો લાંચ લીધી નથી, કોઈ દાડો લગ્નમાં માલવા જતો નથી. લગ્નમાં જવું પડે, એબ્સોલ્યુટ નેસેસરી હોય તો જઈને ચાલો કરીને પેલા મુખ્ય માણસને મળી અને પાછો આવી જાય છે. ઘરની અંદર બિનજરૂરી પ્રવૃત્તિમાં માથો મારતો નથી. આખા દિવસ તો એનું ટાઈમ ટેબલ બનાવેલું હોય છે કે આ દિવસે ભજન સાંભળવાના, આ દિવસે પ્રવચન સાંભળવાના, આ દિવસે વાંચવાનું, આ દિવસે આ કરવાનું, અને રોજ 3:30 વાગે ઉઠવાનું. એ માણસ મને વાત કરે કે આ મને મળ્યો છે, 2-4 વખત મળ્યો છે, ઘણી વાર આવે છે, સ્વામી પાસે આવે છે. એ મને કહે કે હું આટલો આગળ વધ્યો છું, એના વખાણ કરું. એ મને કહે કે તમે વખાણ કરો છો, પણ અંદરના જે પ્રશ્નો છે ને એ હજુ મને પણ જરા એને હું ક્રોસ કરી શકતો નથી, મને એનો રસ્તો બતાવો. હવે આને મારો રસ્તો બતાવવાનો. હવે મારે એને શું કહેવાનું? દારૂ ના પીશો, માઉસ ના ખાશો, સિનેમા ના જોશો, શું મારે કહેવાનું? એને બધું કર, મારા કરતાં વધારે કરે છે. હોય એટલે પછી મેં એને કહ્યું, મેં જે વાંચ્યું હતું એના આધારે મેં કહું, હવે તમારી એક જ વસ્તુની જરૂરિયાત છે જે તમને અંદરના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે. મેં જે વાંચ્યું છે એના આધારે કહું છું, મારા મન અને ચિંતનના આધારે. મેં કહું તમારે એવા ગુરુની જરૂરિયાત છે. મને ખબર હતી કે એને કોઈ ગુરુ નથી, વગર ગુરુએ આટલો આગળ વધ્યો છે. પણ મેં કહું હવે જે બોર્ડર ક્રોસ કરવાની છે ને એમાં ગુરુ જોઈએ. તો કે હું જાણું છું, આઈ નો ઇટ. એણે એ પણ વાંચેલું છે શાસ્ત્રોમાં, પણ મને કોણ ગુરુ એ ખબર નથી. મને કોણ થઈ ગયા એ ખબર છે કે આને ગુરુ કહેવાય, પણ અત્યારે કોણ હાજર જોઈએ? હાજર ઇમામ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, એવો ગુરુ અહીં અત્યાર હોવો જોઈએ. તો આપણા ભાગ્યની વાત એ છે, આપણું ભાગ્ય હવેલીઓથી નથી. 450 ની 400 ઉપર મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા અને ગિરીશ રેકોર્ડ બુકમાં આવ્યું, એટલે આપણી મહત્તા નથી. આટલા મહોત્સવ ઉજવે એણે કરી નથી. આપણે સ્કૂલો અને કોલેજો અને હોસ્ટેલો બાંધી એનાથી મહત્તા નથી. આપણી મહત્તા બિલ ક્લિન્ટન અને અટલ બિહારી વાજપેયી અને અડવાણી મળ્યા એણે કરી નથી. આપણી મહત્તા એણે કરીને છે કે આપણને શાસ્ત્રમાં જેને સંત કયા છે, જેને સાધુ કયા છે, જેને સત્પુરુષ કયા છે, ગીતા જેને સ્થિતપ્રજ્ઞ કહે છે, જેને યોગી કહે છે, જેને ભક્ત કહે છે, એ પુરુષ મળ્યા છે.